એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથ સાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી વ્યક્તિના જીવન અને વિચારોમાં થોડા ઊંટા ઉતરવાના છીએ જેમણે ખરેખર 20મી સદીના ચીનનો ચહેરો બદલી નાખ્યો અને કદાચ દુનિયાનો પણ.
હા, બિલકુલ. અને આ ચર્ચા માટે આપણી પાસે આધાર છે એઝરા વોગેલનું ખૂબ જ ઊંડાણપૂર્વકનું પુસ્તક ડેંગ શાઓપિંગ એન્ડ ધ ટ્રાન્સફોર્મેશન ઓફ ચાઇના. એકદમ વિસ્તૃત કામ છે.
આપણે વાત કરી રહ્યા છીએ ડેંગ શાઓપિંગની. 1904 થી 1997 સુધીનું એમનું જીવન. ક્રાંતિકારી, રાજકારણી અને છેવટે લગભગ 1978 પછી એક દાયકા સુધી ચીનના સૌથી શક્તિશાળી નેતા.
એમને આધુનિક ચીનના શિલ્પકાર કહેવામાં આવે છે. એમણે જે સુધારણા અને ખુલ્લાપણોની નીતિ શરૂ કરી, એણે ચીનને આર્થિક વિકાસના એવા રસ્તે મૂક્યો જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. કરોડો લોકો ગરીબીમાંથી બહાર આવ્યા.
પણ એમની કહાણી સીધી નથી, બરાબર ને? મતલબ એક વ્યક્તિ જેને પોતાની જ પાર્ટીએ ત્રણ વાર સત્તામાંથી હાંકી કાઢ્યા.
હા, એ જ તો. અને છતાં પાછા ફર્યા અને પાછા ફરીને ઇતિહાસના સૌથી મોટા આર્થિક પરિવર્તનોમાંથી એકનું નેતૃત્વ કર્યું.
એટલે સવાલ એ થાય કે આ કેવી રીતે શક્ય બન્યું? એક કટ્ટર સામ્યવાદી ગણાતા નેતા એ બજાર આધારિત અર્થતંત્રને કેમ અપનાવે? સિદ્ધાંતો કરતા પરિણામો પર ફોકસ, આખી વાત જ બહુ રસપ્રદ છે.
ચોક્કસ. અને આજની ચર્ચાનો હેતુ એ જ છે કે એમની આ જટિલ પર પ્રેરણાદાયક સફરને સમજીએ. ચાલો શરૂઆતથી શરૂ કરીએ.
હા, ક્યાંથી શરૂઆત થઈ? એમનું બાળપણ કેવું હતું?
એમનો જન્મ જુઓ 1904માં સિચુઆન પ્રાંતના એક ગામડામાં. ક્વિંગ રાજવંશનો અંત આવી રહ્યો હતો. ચીન માટે ખૂબ જ એમ કે મુશ્કેલીનો સમય હતો. અપમાનની સદી ચાલતી હતી. વિદેશી તાકાતોનો દબદબો હતો. એમના પિતા આમ તો જમીનદાર હતા, પણ એમને શિક્ષણનું મહત્વ સમજાતું હતું. આખા દેશની જે સ્થિતિ હતી એના કારણે ડેંગ જેવી યુવા પેઢીમાં એક તીવ્ર ઈચ્છા હતી કે ચીનનું ગૌરવ પાછું લાવવું છે.
એટલે નાનપણથી જ દેશ માટે કંઈક કરવાની ભાવના હશે. અને પછી સાંભળ્યું છે કે માત્ર 16 વર્ષની ઉંમરે ફ્રાન્સ ગયા એ સમયમાં.
હા, એ બહુ મોટી વાત હતી. ફ્રાન્સમાં વર્ક સ્ટડી પ્રોગ્રામ માટે ગયા, ચીનની નબળાઈનો ઇલાજ શોધવા. ત્યાં ફેક્ટરીઓમાં સખત મજૂરી કરી, પશ્ચિમી દુનિયા જોઈ, અને ત્યાં જ એમની રાજકીય ચેતના ખીલી.
અચ્છા.
માર્ક્સવાદ લેનિનવાદ તરફ આકર્ષાયા. ઝોઉ એનલાઈ જેવા જે પાછળથી મોટા નેતા બન્યા એમના સંપર્કમાં પણ ત્યાં જ આવ્યા. એમ કહી શકાય કે ક્રાંતિ જ રસ્તો છે એવો વિચાર ત્યાં મજબૂત થયો.
અને ફ્રાન્સ પછી વધુ તાલીમ માટે સોવિયત યુનિયન ગયા હતા, ખરું ને?
હા, 1926માં મોસ્કો ગયા. ત્યાં કમ્યુનિસ્ટ યુનિવર્સિટી ઓફ ધ ટોઇલર્સ ઓફ ધ ઇસ્ટમાં ભણ્યા. લેનિનવાદી પાર્ટીનું માળખું, શિસ્ત, વફાદારી આ બધું ત્યાં શીખ્યા.
એટલે એકદમ પાકા ક્રાંતિકારી બનીને 1927માં ચીન પાછા ફર્યા.
બરાબર. અને ચીની કમ્યુનિસ્ટ પાર્ટી સીસીપી માટે ભૂગર્ભમાં કામ શરૂ કર્યું. શરૂઆતમાં ગ્વાંગશી પ્રાંતમાં એક બળવાનો પ્રયાસ કર્યો, પણ એ નિષ્ફળ ગયો.
ઓહ.
પણ એ નિષ્ફળતા કદાચ એમના માટે બહુ મોટો પાઠ હતી. સિદ્ધાંતો અને જમીની હકીકત વચ્ચે શું ફરક હોય છે એ સમજાયું. અહીંથી જ કદાચ એમના વ્યવહારુ અભિગમની શરૂઆત થઈ.
પણ પાર્ટીમાં આગળ કેવી રીતે વધ્યા? માઓ ઝેડોંગના સંપર્કમાં કેવી રીતે આવ્યા?
એમની વહીવટી કુશળતા સારી હતી અને પાર્ટી પ્રત્યે ખૂબ વફાદાર હતા. આ વાતે માઓનું ધ્યાન ખેંચ્યું. પછી પેલી કપરી લોંગ માર્ચ 1934-35 એમાં પણ તેઓ સામેલ હતા.
હા, એ તો સીસીપીના ઇતિહાસની બહુ મોટી ઘટના છે.
બિલકુલ. પછી જાપાન સામેના યુદ્ધમાં અને ગૃહયુદ્ધમાં લ્યુ બોચેંગ સાથે એમણે લ્યુ દેંગ આર્મીના પોલિટિકલ કમિશાર તરીકે કામ કર્યું. સૈનિકોનું મનોબળ જાળવવું, લશ્કરી વ્યૂહરચનાને રાજકીય લક્ષ્યો સાથે જોડવી, આ બધામાં માહેર હતા.
અને 1949માં જ્યારે પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાની સ્થાપના થઈ ત્યાર પછી
શરૂઆતમાં દક્ષિણ પશ્ચિમ ખીનનો વહીવટ સંભાળ્યો. પછી એમની કાબેલિયત જોઈને 1952માં બેઇજિંગ બોલાવવામાં આવ્યા અને ધીમે ધીમે ઉપર ચડતા ગયા. માઓના વિશ્વાસુ બન્યા, પાર્ટી સેક્રેટેરિયટના જનરલ સેક્રેટરી બન્યા. એટલે પાર્ટીના રોજના કામકાજ પર એમનું નિયંત્રણ આવ્યું.
પણ માઓ સાથેની આ નિકટતા એ પછીથી સમસ્યા પણ બની, નહીં? ખાસ કરીને પેલી મહાન છલાંગ પછી.
હા, એ બેધારી તલવાર જેવું હતું. જો 1957નું જે જમણેરી વિરોધી અભિયાન હતું એમાં તો દેંગ માઓના ઉત્સાહી સમર્થક હતા, પણ પછી 1958થી 1962 વચ્ચે માઓએ મહાન છલાંગ ગ્રેટ લીપ ફોરવર્ડ નીતિ લાવી.
હા, ચીનને ઝડપથી ઔદ્યોગિક બનાવવાનું સપનું.
પણ એ ભયંકર નિષ્ફળ ગઈ. લાખો લોકો ભૂખમરામાં માર્યા ગયા. આ મોટી આફત પછી દેંગ અને લ્યુ શાઓકી જેવા નેતાઓએ થોડો વ્યવહારુ રસ્તો અપનાવવાનો પ્રયાસ કર્યો. ખેડૂતોને થોડી છૂટ આપી, નાના ઘરગથ્થુ પ્લોટ રાખવાની, ગ્રામીણ બજારો શરૂ કરવાની.
અને અહીંયા જેમની પેલી પ્રખ્યાત કહેવત આવી ખરું ને, બિલાડી કાળી હોય કે સફેદ, ઉંદર પકડે એ મહત્વનું છે.
બરાબર, આ સીધી વાત હતી. પરિણામ મહત્વનું છે, સિદ્ધાંત નહીં. પણ આ વાત માઓની કટ્ટર વિચારધારા સાથે ટકરાઈ.
માઓને લાગ્યું કે આ લોકો તો ક્રાંતિના રસ્તેથી ભટકી રહ્યા છે, મૂડી વાત તરફ જઈ રહ્યા છે.
હા, અને આ જ સંઘર્ષ 1966માં સાંસ્કૃતિક ક્રાંતિનું કારણ બન્યો અને આ દેંગના જીવનનો કદાચ સૌથી મોટો અને પહેલો નિર્ણાયક વળાંક હતો.
સાંસ્કૃતિક ક્રાંતિ 1966થી 1976, 10 વર્ષ, કેવો સમય હતો એ દેંગ માટે?
ખૂબ જ કઠિન. એમને નંબર 2 કેપિટલિસ્ટ રોડર જાહેર કરાયા, મતલબ કે મૂડીવાદના રસ્તે ચાલનારા બીજા નંબરના નેતા.
ઓ બાપરે.
જાહેરમાં એમની ટીકા થઈ, અપમાન થયું, બધા પદ છીનવી લેવાયા અને એમને દેશ નિકાલ કરીને જિયાંગસી પ્રાંતમાં એક ટ્રેક્ટર ફેક્ટરીમાં મજૂરી કરવા મોકલી દીધા.
ફેક્ટરીમાં મજૂરી, ટોચના નેતામાંથી સીધા?
હા, અને એનાથી પણ ખરાબ, એમના પુત્ર ડેંગ પુફાંગને રેડ ગાર્ડ્સે એટલો માર્યો અને બિલ્ડિંગ પરથી ફેંકી દીધો કે જીવનભર માટે અપંગ થઈ ગયા. આ વ્યક્તિગત અને રાજકીય રીતે બહુ જ પીડાદાયક સમય હતો.
આટલી ઊંચાઈએથી આવી પછડાટ કોઈ પણ ભાંગી પડે, દેંગ પર શું અસર થઈ આની?
દેખીતી રીતે તો ભાંગી નાખનારો અનુભવ હતો, પણ વોગેલ લખે છે કે આ સમયે એમના માટે આત્મચિંતનનો પણ બન્યો. એક સામાન્ય મજૂર તરીકે કામ કરતા એમણે ચીનની ગરીબી અને લોકોની તકલીફો એકદમ નજીકથી જોઈ. એમને કદાચ વધુ દ્રઢપણે સમજાઈ ગયું કે દેશને રાજકીય નારાઓની નહીં પણ આર્થિક વિકાસની જરૂર છે, લોકોનું જીવન સુધારવાની જરૂર છે. એટલે વૈચારિક સંઘર્ષને બદલે આર્થિક બાંધકામ પર ધ્યાન આપવાનો એમનો નિર્ણય વધુ પાકો થયો. આ 7 વર્ષના અનુભવે એમને ઘડ્યા.
આ પહેલો વળાંક હતો, પછી એમનું પુનરાગમન કેવી રીતે થયું?
1973માં પ્રીમિયર ઝો એનલાઈ, જેઓ ખુદ બીમાર હતા અને દેશ ચલાવવા માટે અનુભવી લોકોની જરૂર સમજતા હતા, એમણે દેંગને પાછા બોલાવ્યા.
એટલે થોડી રાહત મળી.
પણ એ કામ ચલાવું હતી. માઓના પત્ની જિયાંગ કિંગ અને એમના સાથીઓનું જૂથ ગેંગ ઓફ 4 એ બહુ શક્તિશાળી હતું. એમણે 1976માં દેંગને ફરીથી સત્તામાંથી હટાવી દીધા.
એટલે ફરી પાછા એ જ સ્થિતિમાં?
હા, પણ પછી તરત જ સપ્ટેમ્બર 1976માં માઓનું મૃત્યુ થયું અને 1 મહિનામાં જ ગેંગ ઓફ 4ની ધરપકડ થઈ ગઈ.
એટલે રાજકીય સમીકરણો બદલાયા.
બરાબર. આ શૂન્યાવકાશમાં દેંગના સમર્થકો ફરી સક્રિય થયા અને 1977માં એમનું અંતિમ અને નિર્ણાયક પુનરાગમન થયું. એમણે બહુ કુનેહપૂર્વક માઓના પસંદ કરાયેલા વારસદાર હુવા ગુઓફેંગ, જે માઓની જૂની નીતિઓને વળગી રહેવા માંગતા હતા, એમને બાજુ પર કર્યા.
અને પછી આવ્યો બીજો મોટો વળાંક, ડિસેમ્બર 1978, પાર્ટીનું 3rd પ્લેનમ. આ નિર્ણાયક હતું ખરું ને?
અત્યંત નિર્ણાયક. ચીનના આધુનિક ઇતિહાસ માટે આ એક સીમાચિહ્ન છે. 11મી સેન્ટ્રલ કમિટીનું 3rd પ્લેનમ. અહીં દેંગે સફળતાપૂર્વક પાર્ટીનું ફોકસ વર્ગ સંઘર્ષ પરથી હટાવીને આર્થિક નિર્માણ પર કેન્દ્રિત કર્યું.
માઓ યુગનો અંત અને દેંગ યુગની શરૂઆત,
બરાબર કહી શકાય. આ દેંગનો રાજકીય વિજય હતો અને અહીંથી જ સુધારણા અને ખુલ્લાપણું, રિફોર્મ એન્ડ ઓપનિંગ અપ, ગાઈગ કાઇફાંગ નીતિની સત્તાવાર શરૂઆત થઈ. દેંગ હવે ચીનના સર્વોચ્ચ નેતા હતા, ભલે એમની પાસે કોઈ ઔપચારિક ટોચનું પદ ન હોય.
આ સુધારણા અને ખુલ્લાપણું નીતિમાં મુખ્ય શું હતું, થોડું વિગતે કહેશો?
ચોક્કસ. મુખ્યત્વે 4 બાબતો પર ભાર હતો. પહેલું, ખેતીમાં સામૂહિકરણ બંધ કર્યો. ઘરગથ્થુ જવાબદારી પ્રણાલી, હાઉસહોલ્ડ રિસ્પોન્સિબિલિટી સિસ્ટમ લાવી. આનાથી ખેડૂતોને વધુ ઉત્પાદન માટે પ્રોત્સાહન મળ્યું.
હા, આ મોટો ફેરફાર હતો.
બીજું, ઉદ્યોગોમાં સરકારી કંપનીઓને વધુ સ્વતંત્રતા આપી અને ખાનગી ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યો. ત્રીજું, વિદેશી વ્યાપાર અને રોકાણ માટે દરવાજા ખોલ્યા, ખાસ કરીને શેન્ઝેન જેવા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન્સ SEZs બનાવ્યા.
એટલે વિદેશી કંપનીઓ આવી શકે.
હા. અને ચોથું, વિજ્ઞાન અને ટેકનોલોજીના આધુનિકીકરણ પર ખૂબ ભાર મૂક્યો. આ ચાર આધુનિકીકરણ 4 મોડર્નાઇઝેશન્સ તરીકે ઓળખાયા.
અને આની અસર તો જબરદસ્ત થઈ. ચીનનો ગ્રોથ રેટ
આસમાને પહોંચી ગયો. અર્થતંત્ર ખુલ્લું થયું, લોકોની આવક વધી, જીવનધોરણ સુધર્યું. અભૂતપૂર્વ ફેરફાર હતો. પણ
હા, પણ આ સફરમાં એક કાળો ડાઘ પણ લાગ્યો. 1989 ત્યાનમેન સ્ક્વેર, અને ત્રીજો વળાંક ગણી શકાય અને કદાચ સૌથી વિવાદાસ્પદ.
નિશંકપણે 1989ના વસંતમાં બેઇજિંગના તિયાનમેન સ્ક્વેરમાં હજારો વિદ્યાર્થીઓ અને નાગરિકો એકઠા થયા હતા. એમની માંગ હતી લોકશાહી સુધારાની, ભ્રષ્ટાચાર વિરોધની, વધુ સ્વતંત્રતાની. આ પ્રદર્શનો ઘણા અઠવાડિયા સુધી ચાલ્યા, પણ છેવટે 3-4 જૂનની રાત્રે ડેંગ અને બીજા સિનિયર નેતાઓએ સેનાને બોલાવીને બળપ્રયોગ કરવાનો આદેશ આપ્યો.
બહુ કઠોર નિર્ણય હતો.
હા, સેના ટેન્કો સાથે સ્ક્વેરમાં પ્રવેશી અને દેખાવકારો પર ગોળીઓ ચલાવી. સેંકડો, કદાચ હજારો લોકો માર્યા ગયા. આંતરરાષ્ટ્રીય સ્તરે ચીનની અને ડેંગની ખૂબ ટીકા થઈ.
આ નિર્ણય પાછળ ડેંગની શું વિચારસરણી હતી? સ્થિરતા જાળવવી?
મુખ્યત્વે એ જ. એમને અને પાર્ટીના નેતૃત્વને ડર હતો કે આ આંદોલન કાબુ બહાર જઈ રહ્યું છે, એ અરાજકતા લોઆન તરફ દોરી જશે. એમને સાંસ્કૃતિક ક્રાંતિ જેવી અંધાધૂંધીનું પુનરાવર્તન નહોતું જોઈતું.
એમના મતે આર્થિક વિકાસ માટે રાજકીય સ્થિરતા જરૂરી હતી.
બરાબર. એમનું માનવું હતું કે જો પાર્ટીનું નિયંત્રણ જતું રહેશે તો દેશ ભાંગી પડશે અને જે આર્થિક પ્રગતિ થઈ છે એ પણ ધોવાઈ જશે. તિયાનમેનની ઘટનાએ દુનિયાને સંદેશ આપ્યો કે ચીન આર્થિક રીતે ભલે ખુલ્લું થાય, પણ રાજકીય રીતે કમ્યુનિસ્ટ પાર્ટીના શાસનને કોઈ પડકાર સહન નહીં કરાય. આણે ડેંગિસ્ટ મોડેલ, એટલે કે સત્તાવાદી રાજકારણ અને બજાર અર્થતંત્રનું મિશ્રણ, એને મજબૂત કર્યું.
તિયાનમેન પછી સુધારાની ગતિ ધીમી પડી ગઈ હતી એવું કહેવાય છે.
હા, થોડો સમય માટે રૂઢિચુસ્તો હાવી થયા હતા, પણ ડેંગે ફરી દખર કરી. 1992માં 87 વર્ષની ઉંમરે એમણે પેલો પ્રખ્યાત દક્ષિણી પ્રવાસ, સદર્ન ટૂર કર્યો.
87 વર્ષની ઉંમરે?
હા. એ શેન્ઝેન અને બીજા SEZs ગયા અને જાહેરમાં કહ્યું કે સુધારાની ગતિ ધીમી ન પડવી જોઈએ, બલકે વધુ ઝડપી અને વધુ હિંમતભરી થવી જોઈએ. આ પ્રવાસે સુધારાને ફરીથી વેગ આપ્યો.
અને એમના છેલ્લા વર્ષોમાં હોંગકોંગનું હસ્તાંતરણ પણ એમના એક દેશ બે સિસ્ટમનો ફોર્મ્યુલા હેઠળ થયું.
બરાબર. બ્રિટન સાથેની વાટાઘાટોમાં એમની એ ફોર્મ્યુલા ચાવીરૂપ રહી. 1997માં 92 વર્ષની વયે એમનું અવસાન થયું.
તો આ આખી અસાધારણ જીવનયાત્રા જોઈ હવે એમની ફિલોસોફી, એમના મૂળભૂત વિચારો વિશે વાત કરીએ. એક શબ્દ વારંવાર સામે આવ્યો, વ્યવહારવાદ.
બરાબર.
વ્યવહારવાદ એમના વિચાર અને કાર્યના કેન્દ્રમાં હતો. આ કોઈ પુસ્તકમાંથી નહોતો આવ્યો, પણ એમના પોતાના અનુભવોમાંથી ઘડાયો હતો. ખાસ કરીને મહાન છલાંગ અને સાંસ્કૃતિક ક્રાંતિ જેવી વિચારધારા આધારિત નિષ્ફળતાઓ જોઈને એમનો મંત્ર હતો, તથ્યોમાંથી સત્ય શોધો. એટલે કે કોઈ પણ નીતિ કે વિચાર સારો છે કે ખરાબ, એની પરખ એના પરિણામોથી થવી જોઈએ. શું એ કામ કરે છે? શું એનાથી લોકોનું જીવન સુધરે છે? શું દેશ મજબૂત બને છે?
પેલી બિલાડીવાળી વાત આજ કહે છે.
બરાબર.
સિદ્ધાંત ગમે તે હોય, જો એ વાસ્તવિકતામાં કામ નથી કરતો તો એને બદલવો જોઈએ.
એટલે કે વિચારધારા ગૌણ, પરિણામ મુખ્ય.
બીજું કયું મૂલ્ય મહત્વનું હતું? રાષ્ટ્રવાદ. અત્યંત ઊંડો રાષ્ટ્રવાદ. એમનું જીવનભરનું સપનું હતું ચીનને અપમાનની સદીના કલંકમાંથી બહાર કાઢીને ફરી એક મજબૂત, સમૃદ્ધ અને દુનિયામાં આદર પામતું રાષ્ટ્ર બનાવવાનું.
કમ્યુનિસ્ટ પાર્ટી પણ એમના માટે આ લક્ષ્યનું સાધન હતી.
હા, ઘણા વિશ્લેષકો એવું માને છે, પાર્ટી એ રાષ્ટ્રીય પુનરુત્થાન માટેનું વાહન હતી. એટલે જ સમાજવાદી બજાર અર્થતંત્ર જેવો વિરોધાભાસી વિચાર પણ એમને સ્વીકાર્ય હતો. જો બજાર અર્થતંત્ર ચીનને મજબૂત બનાવવામાં મદદ કરતું હોય તો ભલે એ પરંપરાગત સામ્યવાદી સિદ્ધાંતોથી અલગ હોય, એને અપનાવવું જોઈએ.
અને પેલી વિદેશ નીતિ,
શક્તિ છુપાવો, સમયની રાહ જુઓ. તાઓ ગ્વાંગયાંગ હુઈ.
એ પણ આ જ લાંબા ગાળાના રાષ્ટ્રવાદનો ભાગ હતો. ઉતાવળ કર્યા વગર પોતાની ક્ષમતા વધારતા રહો અને યોગ્ય સમય આવે ત્યારે પોતાનું સ્થાન લો.
અને ત્રીજી વાત, પેલો અરાજકતા, લ્વાન નો ભય, સ્થિરતા પર ભાર.
હા, આ પણ એમના અનુભવોમાંથી જ આવેલું. એમણે ચીનના ઇતિહાસમાં યુદ્ધો, ભાગલા, ગૃહયુદ્ધ, સાંસ્કૃતિક ક્રાંતિ જેવી ભયંકર અસ્થિરતા જોઈ હતી. એમના મનમાં ઠસી ગયું હતું કે કોઈપણ પ્રકારની પ્રગતિ માટે, ખાસ કરીને આર્થિક પ્રગતિ માટે, રાજકીય અને સામાજિક સ્થિરતા પહેલી શરત છે.
એટલે જ આર્થિક સુધારા કર્યા, પણ રાજકીય નિયંત્રણ છોડવા તૈયાર નહોતા.
બરાબર, તિયાનમેન વખતે આ સ્પષ્ટ દેખાયું. સ્થિરતા માટે એક કડક પગલા લેતા અચકાયા નહીં.
આટલી બધી ઉથલપાથલ અને સિદ્ધિઓથી ભરેલું જીવન, દેંગ શાઓપિંગના જીવનમાંથી આજના સમય માટે શું બોધપાઠ લઈ શકાય, શું શીખવા જેવું છે?
સૌથી પહેલી વાત તો એમની સ્થિતિસ્થાપકતા, રિઝિલિયન્સ. 3-3 વાર રાજકીય રીતે લગભગ ખતમ થઈ ગયા પછી પણ પાછા ઊધા થવું, હાર ન માનવી, આ ખરેખર અદ્ભુત છે. એ બતાવે છે કે ગમે તેવી મુશ્કેલી આવે, ધીરજ અને મનોબળ હોય તો પાછા ફરી શકાય છે.
નિષ્ફળતા અંત નથી. બરાબર. બીજું, પેલો વ્યવહારવાદ, સિદ્ધાંતોની જડતા છોડીને વાસ્તવિકતાને સ્વીકારવી, જે કામ કરે છે તેને અપનાવવું.
હા, તથ્યોમાંથી સત્ય શોધો. આજના જટિલ સમયમાં આ બહુ જરૂરી છે. આપણે ઘણીવાર જૂના વિચારો કે રીતોને પકડી રાખીએ છીએ. દેંગ ચીન માટે એ દિવાલો તોડી. એમણે પૂછ્યું, શું આ કામ કરે છે?
પણ આ જ વ્યવહારવાદ ક્યારેક નૈતિક પ્રશ્નો પણ ઊભા કરે છે, જેમ કે તિયાનમેન. એક તરફ કરોડો લોકોને ગરીબીમાંથી બહાર કાઢનાર નેતા, બીજી તરફ એ જ નેતા લોકશાહીની માંગને કચડી નાખવાનો આદેશ આપે છે. આ વિરોધાભાસ વિશે શું કહેશો?
આ જ તો વાસ્તવિક દુનિયાની જટિલતા છે. નિર્ણયો હંમેશા સારા કે ખરાબ નથી હોતા. પ્રગતિ અને સ્થિરતા, વ્યક્તિગત સ્વતંત્રતા અને સામૂહિક નિયંત્રણ, આ બધા વચ્ચે હંમેશા એક ખેંચતાણ રહે છે. દેંગે સ્થિરતા અને આર્થિક વિકાસને પ્રાથમિકતા આપી. એના માટે એમણે રાજકીય સ્વતંત્રતાની કિંમત ચૂકવી. એમનો વારસો આ જટિલતાનું પ્રતીક છે.
આપણને વિચારતા કરે છે કે વિકાસ એટલે શું અને એની કિંમત શું.
બરાબર. અને છેલ્લે એમની દ્રષ્ટિ અને એને સાકાર કરવા માટે લીધેલા હિંમતભર્યા પગલાં. 87 વર્ષની ઉંમરે દક્ષિણી પ્રવાસ કરવો એ બતાવે છે કે જો વિઝન હોય તો ઉંમર કે સંજોગો નડતા નથી. મોટા નિર્ણયો લેવાની હિંમત કેળવવી પડે છે.
તો આટલી વિસ્તૃત ચર્ચા પછી જો આપણે 3 મુખ્ય તારણો કાઢવા હોય, 3 ટેકઅવેઝ, તો એ શું હોઈ શકે?
સૌથી પહેલું, એક ભાવનાત્મક સમજ, ઇમોશનલ ઇનસાઇટ. અતૂટ સ્થિતિસ્થાપકતા, અપમાન અને પરાજયને પણ શક્તિમાં બદલવાની ક્ષમતા. એ ટ્રેક્ટર ફેક્ટરીના વર્ષો, દેશના ટોચના નેતામાંથી એક સામાન્ય મજૂર, પરિવાર પર વીતેલા અત્યાચાર, છતાં તૂટ્યા નહીં પણ ઘડાયા, આ માનસિક મજબૂતી ખરેખર પ્રેરણાદાયક છે.
બરાબર. બીજું તારણ.
બીજું, એક બૌદ્ધિક સમજ, ઇન્ટેલેક્ચ્યુઅલ ઇનસાઇટ. વિચારધારા પર વ્યવહારવાદનો વિજય. બિલાડી કાળી હોય કે સફેદ, અને તથ્યોમાંથી સત્ય શોધો. આ સૂત્રો ભલે સાદા લાગે, પણ એમણે ચીન જેવી બંધિયાર વ્યવસ્થાના દરવાજા ખોલી નાખ્યા. પ્રશ્ન એ નહોતો કે આ સામ્યવાદી છે, પ્રશ્ન એ હતો કે શું આ કામ કરે છે. આ વૈચારિક બંધનો તોડવાની બૌદ્ધિક હિંમત હતી.
અને ત્રીજું, અને કદાચ સૌથી સાર્વત્રિક.
હા, ત્રીજું, એક સાર્વત્રિક સમજ, યુનિવર્સલ ઇનસાઇટ. જીવનમાં મોડેથી પણ મોટો બદલાવ લાવી શકાય છે. દેંગ શાઓપિંગે ખરા અર્થમાં પોતાની બીજી ઇનિંગ 70 વર્ષની ઉંમર પછી શરૂ કરી. 73 વર્ષે રાજકીય વનવાસમાંથી પાછા ફરીને ચીનનો ઇતિહાસ બદલી નાખ્યો. 87 વર્ષે ફરી દેશને નવી દિશા આપી. એમની કહાણી કહે છે કે જો તમારામાં દ્રષ્ટિ, હિંમત અને દ્રઢ નિશ્ચય હોય તો દુનિયા પર પ્રભાવ પાડવા માટે ક્યારેય મોડું થતું નથી.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.